أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وشفيع ذنوبنا وطبيب نفوسنا أبي القاسم محمد صلى الله عليه وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. اللهم صل على ولي أمرك القائم المؤمل والعدل المنتظر وحفه بملائكتك المقربين وأيده بروح القدس يا رب العالمين. واللعنة الدائمة على أعدائهم وغاصبي حقوقهم ومنكري فضائلهم من ليلنا هذا إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تعالى في كتابه المجيد: بسم الله الرحمن الرحيم، وخرج منها خائفا يرتقب قال رب نجني من القوم الظالمين. صلاة આપણા ચોથા ઇમામનો જમાનો છે અને ચોથા ઇમામ મદીનામાં હતા ત્યારે એક માણસને સાંભળે છે, દુઆ કરતો હોય છે, પરવરદિગાર પાસે માંગે છે ચોથા ઇમામની સામે, એમ સમજતો કે સારું સારી દુઆ પડે છે ને, જે માંગે છે બરાબર માંગે છે, હાથ ઊંચા કરીને દુઆ કરે છે: પરવરદિગાર, અલ્લાહુમ્મા અગનિની અન ખલ્ક, કે પરવરદિગાર તું મને એવો બનાવ કે મને કદી તારા કોઈ પણ મખલુકની જરૂર ન પડે. અલ્લાહુમ્મા અગનિની અન ખલ્કિક, પરવરદિગાર તું મને એવી તાકાત આપ, એવી કનાઅત આપ, એવો સંતોષ આપ, એવી રીતે કે મને તારી કોઈ પણ મખલુકની જરૂર ન પડે. ઇમામ બંદાના ખંભા ઉપર હાથ રાખીને કહે છે, બંદા દુઆ માંગવું હોય તો આવી રીતના ન મંગાય, કારણ કે માણસોને માણસોની હંમેશા જરૂર છે. કોઈ મખલુક બીજા મખલુક વગર જીવી ન શકે એવી રીતના માંગ, પરવરદિગાર પાસે માંગવું હોય તો એવી રીતના માંગ. અલ્લાહુમ્મા અગનિની અન શિરારિ ખલ્કિક, પરવરદિગાર તારા જે બંદાઓ જે મખલુક જે ખરાબ હોય છે એનાથી તું મને બચાવ. ઇમામ આમાં આ દુઆની અંદર એક એવી ચીજ શીખાડી ગયા છે. એ બંદાને કે છે, ઇમામના સાહાબીને કે છે, ઇન્નમન્નાસુ બિન્નાસ, માણસો માણસો વગર જીવી ન શકે. અને કમાલ છે, ખુદાવંદ તઆલા જ્યારે ઇન્સાનને પેદા કરે છે અને કહે છે કે તું મારી જ ઇબાદત કર, તે ઉપરાંત આજુબાજુમાં એવા મખલુકાતને પેદા કરે છે, ઇન્સાનને જ પેદા કરે છે કે જેના વગર જીવી ન શકે. અને પછી ખુદા કહે છે કે તું મારો એ હક અદા કર, સાથે તારી સાથે જે બંદાઓ છે એ લોકોનો હક તું ભૂલી નહીં જતો. આજે દુનિયા એવી થઈ ગઈ છે કે જ્યારે ત્યારે કોઈ ઝઘડા થાય, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય કે ના, કોઈ જાતનો સોદો થાય, કોઈ જાતનો રિશ્તો કાયમ થાય, જ્યારે ત્યારે તમે જોશો તો એક જ સવાલ ઉપસ્થિત થાય છે, એક જ સવાલ પૂછવામાં આવે છે કે ભાઈ આ ચીજની અંદર મારો હક શું, મારો હક શું. ખુદા વંદે તાલા ઇન્સાનને એવી રીતના બનાવ્યા છે કે એકબીજા સાથે હક અને સાંચવું વાજિબ છે. અને ચોથા ઇમામની તો બહુ જ પ્રખ્યાત બહુ જ ફેમસ કિતાબ છે, જેને રિસાલતુલ હુકુક કહે છે, કે જેની અંદર એકો એક હક જે મારા ઉપર હોય, બંદા ઉપર હોય, ઇન્સાન ઉપર હોય, એની તવજીહ આપે છે, એને સમજાવે છે અને કહે છે કે બંદા તારા કેના કેના ઉપર કયો હક છે. 8-10 દિવસ ની અંદર ઇન્શાઅલ્લાહ ખુદા મોકો આપશે, તાકાત આપશે, તો આજ હુકુક નું બયાન કરું છે. પરંતુ આજે પહેલા સૌથી પ્રથમ જોવાની જરૂર છે કે આ હક કઈ ચીજ છે, શા માટે પરવરદિગારે હુકુક રાખ્યું છે. ને આ એક મેન્ટાલિટી આપણી છે, આપણે એવા છીએ કે જયારે પણ કોઈ પણ ચીજ કામ કરીએ તો પેલા આ મારો હક છે કે નથી, આ મને મળશે કે નહીં મળે, આ મારો હક છે, મને હું એને માંગી શકું કે ના માંગી શકું, એના જ વિચારોમાં તમે જોવા જશો તો આપણે એવા જ રહીએ છીએ. સાચી વાત છે, ચોથા ઇમામ સમજાવી ગયા છે કે ભાઈ શું હક છે, પણ એ અગર સમજે તો મિનિમમ બેઝિક કે ભાઈ જ્યારે પણ કોઈ સોદો કરવો હોય, કોઈ રિશ્તોને કાયમ કરવો હોય, તો મિનિમમ જે કરવું જોઈએ એનું નામ હક છે. કોઈ ગુજરી જશે તો મેં ફોન આવશે કે ભાઈ આ વિરસામાં મૂકી ગયા છે, એનો હક કેટલો થાય છે તમે અમે સમજાવો, અમે તો બહુ શોખ સમજાવશું કેવો કેટલા છે. ભાઈ આટલા છે, આટલા બચ્યા છે, એક બાયડી છે, આટલા બચ્યા છે, આટલી દીકરીઓ છે, આટલા દીકરાઓ છે, તમે વર્કઆઉટ કરીને અમે કહો કે કેનો હક કેટલો થાય છે. તો સૌ સિમ્પલ છે, ફોર્મ્યુલા માફક જે મસાયલ છે કે કેનો હક કેટલો થાય છે, કેલ્ક્યુલેટ કરીને મોકલાય કે આ હક છે. પણ સવાલ પૂછા કરી શકો, હા જરૂર, શા માટે હક નું પૂછા કરો છો કે ભાઈ મરહૂમ જે ગુજરી ગયો એનો ઈરાદો હતો કે શરિયત પ્રમાણે જેટલો જેટલો હક એ મુજબ ડિવાઈડ થાય. હા બરાબર છે, તો હવે તો કે હવે જે હક છે જેનો જેટલો હક છે એના પ્રમાણે ડિવાઈડ કરશું જેથી મરહૂમના રૂહને રાજી રાખે. અચ્છા સવાલ બે કરી વિચાર કરો કે આજે મરહૂમને અગર હયાત હોત ને એની સામે તમે એનો માલ આવી રીતના ભાટવા બેઠા છો, ડિવાઈડ કરવા બેઠા છો, ને તમે એને પૂછા કરો કે ભાઈ તમારી કોઈ ઈચ્છા છે, કોઈ અરમાન છે કે કોઈકને વધારે મળે તો વાંધો છે? એટલે મરહૂમ તો કહી દેશે કે નહીં ભાઈ મને શોનો વાંધો છે, ઉલટાનો મારી એક અરમાન છે કે મારી ઘરવાળીને વધારે મળે, એનું કોઈ ધ્યાન રાખવાનું નથી, મારા પછી બચ્ચાઓ તો બધા પોતપોતાનું ધ્યાન રાખશે. પણ દીકરો ઉભો થઈને કે ના પણ મારી માનો ખાલી આઠમો ભાગ છે, વધારે નથી. ખરેખર શરિયત પ્રમાણે માં મરહૂમ થઈ જાય કોઈ માણસ એટલે એની ઘરવાળીનો કેટલો ભાગ? આઠમો ભાગ, બાકીને બધા બચ્ચાઓને મળે. દીકરો કે પણ શરિયત પ્રમાણે કરે છે, અમે ખુદાને રાજી રાખીએ છીએ. ભાઈ ખુદા કઈ ચીજમાં રાજી છે કે જ્યાં દીકરો કે મને પૈસાની જરૂર નથી, હું મારી માને બધું લઈ લઉં છું. હકનો સવાલ જ્યારે પકડી બેસે છે ત્યારે આ બધી તકલીફો આવે છે કે ભાઈ હવે મારી માનું કોણ ધ્યાન રાખવાનું. આ એક દાખલો આપું છું ખાલી, કારણ કે બે એવા રિસ્તાઓ છે કે બે એવા ઇન્સ્ટન્સીસ છે કે જયારે હકનો સવાલ આવે છે ને ત્યારે પછી 99% તમે એમ સમજો ઝઘડામાં જ પતે છે. એક આ વિરસાનું, અને બીજું જયારે શાદી, ખુદા ન કરે આપણે બધા બચાવી, જયારે શાદી તોડવાની વાત આવે, જયારે તલાકની વાત આવે છે ત્યારે બધાને પોતપોતાનો હક યાદ આવે છે. એટલે બાય ઉભી રહી જશે કે પણ મારો હક છે કે મારો ધણી મને આમ કરે ને આમ કરે ને આ ન કરે ને હું એની માં સાથે ન રહું ને હું ન રાંધું ને બધું બરાબર છે, હક છે. પણ ઘર હક અકબર અગર જો ચાલતું હોત તો પછી આ મોહબ્બત થી જીવવું અને રહેવું એ કઈ ચીજનું નામ છે? શાદીનું નામ છે? એ તો એક સોદો છે. જે હકને પકડી બેસીને બધી ડિમાન્ડ કરતા હોય એને શોધો કે છે. એટલે પરવરદિગાર જયારે હક કાયમ કરે છે કે ભાઈ આ તમારો હક છે ને આ હક તમે અદા કરવાનું છે, ત્યારે એક બાઉન્ડ્રી લગાવે છે કે ભાઈ આનાથી ઓછું તમે નહીં કરી શકો. એનાથી વધારે તમે કરો તો તમારું ભલું થશે, એનાથી વધારે તમે કરશો તો હું તમારાથી રાજી થઈશ. અને એક એક રિશ્તાઓની અંદર કે જે રિશ્તાઓના હક કાયમ કરે છે, ચોથા ઇમામ રિસાલત હુકુકની અંદર તમે જોશો કે એની અંદર કહે છે કે ભાઈ આ હક છે આ અફદલ છે, આ હક છે આ અફદલ છે, મતલબમાં આ હક છે, આટલું કર્યા વગર તમે હક નહીં અદા કરો, આટલું તો કરવું જ પડશે. પરંતુ એનાથી વધારે જે તમે કરશો એ તમારી મોહબ્બતથી, તમારા ફજલો કરમથી, તમારી પોતાની લાગણીથી, અરે ખુદાને ઈ વધારે પસંદ છે. ઓલો હક અદા કરો પસંદ, હક અદા કરું તો તમારી વાજબાત અદા કરજો ભાઈ. અગર આ સમજીએ કે આજે આપણા જેટલા રિશ્તાઓ છે, જેટલા સોદાઓ છે, એ એક દિલની હમદર્દીથી થાય છે, એક મોહબ્બતથી થાય છે, અગર એ સમજીને કામ કરે તો પછી આ સવાલ કદી નહીં પૂછે કે ભાઈ આમાં મારો હક શું છે. જ્યારે શાદીમાં ઘરવાળીને હક થાય છે, મહર માંગે, ખુદા કુરાનની અંદર કે છે કે આને એ જો માફ કરશે તો એના વાસ્તે વધારે સારું છે. શામત કારણ કે ખુદા હક ને નથી જોતા, ખુદા આપણા જે વધારે હક થી જે વધારે આપે છે, જે આપણા તરફથી હોય છે. વાજિબાત નમાઝ જયારે અદા કરે છે ત્યારે ખુદાનો હક અદા કરે છે, એ તો વાજિબ છે, એ આપણા પોતા વાસ્તે કરીએ છીએ. પણ જયારે રાતના ઉઠીને નમાઝ પડીએ, જયારે બધા સુતા હોય, કે ઓલી બે રકાત મુસ્તહબ નમાઝ વધારાની પડીએ, એ અમારા પોતા તરફથી, અમે એમ થાય કે નહીં ખુદા હક, ખુદાનો હક અદા કરવા વાસ્તે. હાલાકી ખુદાનો હક એવો છે કે એક દુઆમાં જે ઇમામ ઝૈનુલ આબિદીન ફરમાવે છે, ત્યારે દુઆમાં શું કહે છે કે આજે ઈ તું મને જેટલી તાકાત આપો છો, તું મને જેટલી જબાન હલાવવાની તાકાત આપો છો, તું મને આ જે ઘડી આપ્યો છો જેની અંદર શ્વાસ લઉં છું, હું અગર બધી ચીજો ભેગી કરી અન ઉઅદ્દી નિઅમત, ઇમામ હુસૈન અલ ઇસ્લામ આરફાતના દિવસની દુઆમાં ફરમાય છે, અન ઉઅદ્દી શુક્ર નિઅમતન મિન નિઅમાઇક, કે એક નિઅમતનો ખાલી જો શુક્ર અદા કરો, લન નહીં કરશો. એક હક આપણે અગર ઈ વિચાર કરીએ કે આજે બંદાને બંદા વિશે જે રિશ્તાઓ તૂટે છે એ શા માટે તૂટે છે, તમે જોશો 70-80% એટલે તૂટે છે કે આ મારો ભાઈ મારા પૈસા ખાઈ ગયો છે, કે માં કહે છે આ મારો દીકરો એની બાયડીને વધારે સાંભળે છે, મારું સાંભળતી નથી, સાંભળતો નથી, મારો હક અદા નથી કરતો. જયારે બધા હક ને પકડી બેઠા છે ત્યારે આ બધા ઝઘડા વધે છે. આપણે ખાલી એમ જે ઉપાડે કે જયારે આપણી સામે એક એવું આવે કે જો આ મારો હક છે તો હું આને જો હમણાં અત્યારે માફ કરું, ઇંગ્લિશમાં કે છે ઇફ આઈ ટર્ન અ બ્લાઇન્ડ આઈ ટુ ઇટ, જવા શું થશે, મળી જાઉં છું, ભૂખો મળું છું, નહી ખાલી ઓલું ખરાબ લાગે છે ને, માણસો હસશે મારો પ્રવાનો. પણ અગર ઈ ટેવ પાડે કે જયારે કોઈ મારો હક ખાઈ જાય કે કોઈ મારો હક અદા ન કરે તો હું ટર્ન અ બ્લાઇન્ડ આઈ એન્ડ સે વાંધો નહીં, એનો એક દિવસ આવશે. શા માટે? કારણ કે ક્યામતના દિવસે પરવરદિગારની મુલાકાત લઈને જો ખુદા મને પૂછા કરશે કે મારો હક તો અદા નથી કર્યો બધો, શું જોઈશ? આ અગર હું જેવું પાડું કે નહીં હું બીજાના હક ઉપર સામે ફહિરમાં કે છે સામે માફ કરતા આવ્યો, દબાણ થી મારો ડિમાન્ડ કરું કે નહીં મને ખપે છે એ ન તો કરતો. કારણ શું કે મને એમ થાય કે ભાઈ આજે આ બંધો છે એની કોઈ કમજોરીઓ હોય છે, એની કોઈ જરૂરિયાત હોય છે, એના કારણે આ મારો અકેલો છે, એમ કરીને હું એના ઉપર ટર્ન અ બ્લાઇન્ડ આઈ માફ કરી નાખું. તો પરવરદિગારને કાલે કહી શકું કે પરવરદિગાર હું દયા જેવી રીતના કરતો તો મારા હક જવા દેતો તો એવી રીતના તું મારો પર હક કરે છે. અને ખરેખર ક્યામતના દિવસે ખુદાવંદે તઆલા આપણો જયારે હિસાબ લેશે ત્યારે એવી રીતના હિસાબ લેશે કે બંદો દુનિયામાં તું આવી રીતના મારા બંદો સાથે વર્તો તો આજે હું તારી શરીર ન વળીશ. હક છે. તું અગર નાની નાની ચીજ જવા નહોતો દેતો કારણ કે તું એમ સમજતો કે તારો હક છે તો હું પછી નાની નાની ચીજ શા માટે જવા દઉં? તારો જ, તારી જિંદગી, તારા જ વિચારો ને હું તને તારી જ રીતે તારો હિસાબ લઉં છું. હા, તું અગર કરીમ હોય, તું અગર દયા રાખનાર હોય તો પછી હું તને એ જ દયા તને બતાવીશ કે મારી પાસે તો વધારે છે, કોઈ દિવસ ઓછું ન મળે. પણ ક્યામતના દિવસે ખુદાવંદે તઆલા બંદાઓનો એક એકનો હિસાબ પોતે એકા સાથે થશે. અમારો હિસાબ કઈ ઓલો આ કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ નથી કે કાર્ડ નાખ્યા ને એક્સેલ શીટ નીકળ્યું ને આ આમ છે ને એવું નથી. ખુદાવંદે તઆલા એક એક બંદા સાથે પોતાનો હિસાબ લેશે. અને પોતાનો હિસાબ જયારે લેશે પયગંબર મેઅરાજમાં ખુદાને કહે છે, પરવરદિગાર મારી એક જ સવાલ છે, મારો એક જ સવાલ છે તારી પાસે, એક જ માંગણી કરું છું તારી પાસે. ક્યામત દિવસે જયારે બંદાઓનો તું હિસાબ લેતો હોય ત્યારે બીજા કોઈને ખબર ન પડે કે એક બંદાનો એબ શું છે, ત્યારે પરવરદિગાર કહે છે કે આ મોહમ્મદ તને ખબર નહીં પડે હું જયારે બંદાનો હિસાબ લેતો હોય. શા માટે? કારણ કે ખુદા તો સત્તાનું અયુબ છે. પણ ક્યામતના દિવસે ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ એકાઉન્ટિંગ થશે, બધાને પોતપોતાનું. ને જેવો તમારો સ્વભાવ, જેવી તમારી રીત જીવનની, જેવી આપણી ઓલી વ્યવહારિક બહુ ચોખ્ખું, એવી રીતના પરવરદિગાર કહે છે ભાઈ તારી જિંદગી આવી હતી, તું આવો સ્વભાવ વાળો, તું તારી વ્યવહારિક આવા ચોખ્ખા, હવે આજે હું એવી રીતના તારી સાથે વર્તીશ, જે રીતના તું મારો સાથે વર્તો તો રીતના હું તારી સાથે વર્તીશ. એટલે જયારે હકની વાત આવે છે ત્યારે સીધો આપણો મેન્યુઅલ ખોલીને કહે કે હવે શાદીની અંદર ઘરવાળીનો આ હક થાય ને ધનીનો આ હક થાય, કે મા બાપ આવીને મારી પાસે કે મારા દીકરાને સમજાવો મા બાપનો શું હક છે. બરાબર છે, મા બાપને સમજાવો કે બચવાનો શું હક છે એ એક વાત છે. પણ હક, હકની વાત જયારે આવતી હોય ત્યારે ધ એસન્સ ને સ્પિરિટ ભૂલાઈ જાય છે. ઇંગ્લિશમાં આપણે હંમેશા સમજાય છે કે લેટર ઓફ ધ લો રહી જાય છે, સ્પિરિટ ઓફ ધ લો ચાલી જાય છે. કે જે કાનૂન હશે, જે કાયદો હશે, એના લેટર હર્ફ હર્ફ ઉપર અમલ કરવા વાસ્તે બસ એના ઉપર જ રહી ગયા છે. જે રૂહાની છે, જે રૂહલ અમલ છે, એ બધા ભૂલી જાય છે. કે એક મોહબ્બતથી એક સંપમાં જીવવું અને રહેવું એના વાસ્તે હુકૂકની જરૂર નથી, એના વાસ્તે સમજની જરૂર છે, એના વાસ્તે દયાની જરૂર છે, એના વાસ્તે મહોબ્બતની જરૂર છે. એટલે તો પરવરદિગાર કહે છે કે કોઈ પણ રિશ્તો કાયમ કરો, કોઈ પણ સોદો કાયમ કરો તો તઆવનુ અલલ બિરિ વત્તકવા વલા તઆવનુ અલલ ઇથ્મિ વલ ઉદવાન. એકબીજા સાથે હમકારી કરો, કામ સાથે કરો, પણ અલલ બિરિ વત્તકવા નેકી અને તકવાની અંદર એમાં સાથે. આવતીકાલથી ઇન્શાઅલ્લાહ કે ખુદાવંદે તઆલાના બંદા ઉપર ક્યાં ક્યાં હુકૂક છે, કે ચોથા ઇમામ જયારે શરૂ કરે છે રિસાલત અલ હુકૂક, એક નાની કિતાબ છે પણ એ શરહ તમે જોશો તો 10 વોલ્યુમની અંદર શરહ આવે છે, એક્સપ્લેનેશન. એટલે નાની સરખી કિતાબ છે પણ એના જે શબ્દ હતા એક એક કે કેવી રીતના હક અદા કરવો, ખુદાનો હોય બંદાઓનો હોય, જાનવર નું હોય, દુનિયામાં જમીન ઉપર રહે છે, આ જમીન નો હક છે. કાલે જમીન શિકાયત કરશે કે બંદો મારા ઉપર આ બેઇન્સાફી કરતો હતો. આ જમીન એક એક ચીજ નો હક હોય છે, અને એ હકુક ને આપણે જોઈએ. આ 10 દિવસ ની અંદર ખુદાવંદે તાલા અમે અગર તાકાત આપશે તો સમજવાની કોશિશ કરશું ઇન્શાઅલ્લાહ. સલ્લલ્લાહુ અલાઈહી વ સલ્લમ. મજલિસની શરૂઆતમાં જે આયત આપ સમક્ષ પેશ કરો, وخرج منها خائفا يرتقب. قرآن آیت پروردگار نبی موسیٰ વિશે જ્યારે કહાની બયાન કરે છે કુરાન ની અંદર, ત્યારે નબી મૂસા ને મિસર ની અંદર થી જયારે ભાગવું પડ્યું, કારણ કે ફિરઔન ને હવે ખબર પડી કે આ મૂસા આ ઓલો જે વાયદો થયેલો પૈગંબર છે એ છે. તો જયારે એમના સોલ્જર્સ ને એમના ઓફિસર્સ ને મોકલાવ્યા કે ભાઈ આ મૂસા ને પકડીને લઈ આવો, ત્યારે નબી મૂસા અલેસલામ ગામ માંથી ભાગી જાય છે. એ ગામ માંથી ભાગે છે તો ખુદાવાને તઆલા કુરાન ની અંદર એનું બયાન આવી રીતે જિક્ર કરે છે, વખરજ મિનહા ખાઇફન યરતકી, કે એ નીકળે છે ગામ માંથી બીતા બીતા અને પછાડે જોતા જોતા કે કોઈ પછાડે આવતું નથી. ખાઇફન એટલે ખોફથી, યરતકીબ એટલે મુરાકબા, કે પછાડે જોતા હોય છે કે કોઈ પછાડે આવતું નથી. પકડવા એવી હાલત થઈ ગઈ હતી કે જે ગામની અંદર વર રાજા ફિરઔનના દીકરા કેવા હતા, એ ગામ એને એવી રીતના મૂકું પડ્યું કે જાણે કે કોઈ ચોર હોય બીકમાં, અને ઘડી ઘડી વારે વાર પછાડે જોતા કે કોઈ છે એને પકડે છે કે નહીં. બસ આ ઈ જ આયત છે કે જ્યારે ઇમામ હુસૈન અલ ઇસ્લામ મદીનાથી નીકળતા હતા ત્યારે આ ઝિક્ર આયત હતી, વખરજ મિનહા ખાઇફન યરતકિબ قال ربي نجني من القوم الظالمين. જે મદીના ની અંદર એની પેદાઈશ, જે મદીના ની અંદર એના નાના નો આટલો માન, જે મદીના ની અંદર ફાતિમા ઝહરા અલેહા સલામ ની એટલી યોડો હતો, આજે એ મદીના ને મૂકીને ઇમામ હુસૈન અલેસલામ ને જવું પડ્યું. તારીખ ની અંદર છે, અમુક રિવાયત માં છે કે 22મી રજબ જયારે આપણે સુફરો કરે છે, અમુક રિવાયતમાં છે કે મુઆવિયાની મરણ તારીખ છે, કે મુઆવિયા 22મી રજબ, અમુકમાં છે 15, 16, 17, બસ ઈ જ રજબ ને ઈ જ અઠવાડિયે મુઆવિયા મરી ગયો, જહન્નમ વાસી થયો. અને આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે, કહાની છે. આપણે જયારે ટાઈમ મળે તો જેને વાંચવાનો શોખ હોય તો વાંચીએ કે મુઆવિયા મળે છે ત્યારે કેવી રીતના મળે છે, કે છેલ્લે દમ કરે છે ને યઝીદનો દીકરો એની બાજુમાં રહેતો હતો, એની બાજુમાં માલિકે અશ્તરની દીકરી હોય છે કે જે એની નર્સ હોય છે ત્યારે, અને મરતા દમે મુઆવિયાને કહે છે કે આ તું મરે છે કારણ કે તારો પોતાનો દીકરો યઝીદ તને ઝેર ખવડાયો, જે સ્લો પોઈઝન હતું, આજે જયારે અસર કરે છે પોતે હન્ટિંગ ટ્રીપ પર વહી ગયો છે. યઝીદ 3 દિવસ પછી પાછો આવે છે, જયારે એને બોલાવવામાં આવે છે કે ભાઈ તારો બાપ મરી ગયો, દફનાઈ ગયો. ઝહાક કરીને મુઆવિયાનો સહાબી હતો કે જે 3 દિવસ સુધી ગાદીને સંભાળ્યો હોય છે શામની અંદર, અને જયારે યઝીદ પાછો આવે છે ત્યારે ઝહાક મસ્જિદ ની અંદર નમાઝ પડીને પછી બધા એને એલાન કરે છે કે યઝીદ આવી ગયો છે, હવે તમે બધા ભેગા થાવ. એટલે બધા ભેગા થાય છે, શામીઓ બધા યઝીદ ને પુરાસો આપે છે, પછી પૂછો આપે છે, ને પછી યઝીદ ઉભો થઈને સ્પીચ આપે છે. બોલાવો યઝીદ કે છે કે ભાઈ તમારો હવે મને સાથ છે શામીઓનો, તો તમે યાદ રહે કે હું હવે ઇરાકમાં એવી નદી લોહીની ફેલાવીશ, કારણ કે ઇરાક ને શામીઓ વચ્ચે જંગે સિફિન નો ઝઘડો થઈ ગયો છે, જે બસરાની અંદર જંગે સિફિન માં ઇમામ અલી અલીસ્લા અને મુઆવિયા સામે જે લડાઈ થઈ છે, એટલે ત્યારથી આ દુશ્મની શામીઓની ને ઇરાકીઓની બહુ ડીપ થઈ ગયો છે. એટલે યઝીદ પહેલા ઉભો થઈને પ્રોમિસ શું કરે છે કે હું આ વેર લઈશ આ ઇરાકીઓ, અને પછી કહે છે કે 3 દિવસ થયા મને સપનામાં હું જોઉં છું કે મારા અને શામને ઇરાક વચ્ચે એક નદી છે લોહીની, ઉકળતું લોહી, ઉકળતું લોહી છે કે જેને હું જેટલી કોશિશ કરું કે હું એ આ નદીને પસાર કરું કે હું ક્રોસ કરું તો નથી કરી શકતો. છેલ્લે ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદ કે જે મારો બસરામાં વાલી છે, એ આગળ આવીને મારો હાથ પકડીને મને લઈ જાય છે. આ યઝીદનો સપનો 3 દિવસ સુધી કન્ટિન્યુઅસ જયારે હું આવ્યો ગુજરી ગયો પછી, અને પછી આવીને શામીઓને કહે છે કે શામીઓ આ હવે સાચું પરવાનું છે કે એ લોહી ખરો ઇરાકનો લોહી હું આજે આફેરે ઓલો હોઈશ. એટલે બધા શામીઓ ભેગા થઈને યઝીદ મલાઉનની બયાત આપે છે અને ઉત્તેજન આપે છે, અને એ હિંમતમાં યઝીદ બધાને કાગળ લખે છે. એના જેટલા વાલીઓ હોય છે બધા ગામમાં, આખા મુસ્લિમ એમ્પાયરમાં બધાને કાગળ લખે છે કે માવિયા ગુજરી ગયો રહમતુલ્લાહ અલયહ, ખબર નહીં શું છે, એને લખવો લખે બધું. અને પછી એને કહે છે કે હવે બધા પાસેથી મારી બયાત લેજો. એમાંથી એક કાગળ મદીનાનો વાલી વલીદ નામ, વલીદ પાસે જેમ એ કાગળ આવે છે, વલીદ સાથે એ કાગળ સિવાય બીજો એક નાનો કાગળિયો હતો કે જેની અંદર 4 નામ ખાસ હતા, 4 નામ ખાસ હતા. એમાંથી એક નામ અબ્દુલ્લાહ બિન ઉમર અલ ખતાબ, એટલે ઉમરનો દીકરો તો અબ્દુલ્લાહ. બીજું નામ અબ્દુર રહમાન બિન અબુ બકર, એટલે અબુ બકર નો દીકરો તો અબ્દુર રહમાન. ત્રીજું નામ અબ્દુલ્લાહ બિન ઝુબૈર, એટલે ઝુબૈર નો દીકરો અબ્દુલ્લાહ. અને ચોથું નામ હુસૈન બિન અલી. આ 4 જણના નામ દે યઝીદ કે છે કે આ 4 જણને તું ખાસ બોલાવી એ લોકો પાસે બયત કબૂલ કરાવજે, નહીં કરતા તું જો કબૂલ ન કરે તો એ લોકોની ગરદન કાપીને ગરદન મને મોકલશે. તમે જો હજી તો ખાલી ગાદી સ્વીકાર્યો છે, હિંમત તમે જો. અને તમે ડેટ્સ યાદ રહે કે ઇમામ મદીના મુઈકા 28મી રજબ ને આ 22મી રજબ ને મલોન મેરો કોણ માવ્યા, તરત તરત કાગળ લખાઈ ગયું. કાગળ રાતના, અડધી રાતના જયારે વલીદ ને મળે છે તો વલીદ ને એમ થયું કે ઇમામ ને હું કાલે બોલાવીશ. પણ મરવાન મલાઉન કે નહીં, તું હમણાં જ બોલાવ, હમણાં જ રાતના બોલાવ. ઇમામ ને રાતો રાત બોલાવે છે. ઇમામ એને કહે છે તું મને આ ટાઈમે બોલાવે છે, શું છે એટલું બધું, હું કાલે આવીશ. પણ ઇમામ ને ખબર હતી શા માટે બોલાવે છે. એટલે ઇમામ શું કહ્યું, ઇમામ હુસૈન અલી ઇસ્લામ હઝરત અબ્બાસ ને ભેગા કરીને કે તમે 18-19 જવાનીઓ બધા હથિયાર લઈને ભેગા થાવ, ચાલો મારી સાથે. એમ કરીને ઇમામ સાથે જાય છે વલીદ ના ઘરે. બારે ઉભા રહે છે તો માં ફરીને એના સાથીઓ ને સહાબીઓ ને કહે છે, ઘરવાળાઓ જ હોય છે, હઝરત અબ્બાસ હોય છે, હઝરત અલી અકબર હોય છે, બધા હોય છે. ઇમામ ફરીને કહે છે કે તમે બારે ઉભા રહેજો, મારો અવાજ જયારે ઊંચો થાય ત્યારે તમે અંદર આવજો, તે પેલા બહાર અંદર નહીં આવતો તમે. બસ ઇમામ અંદર જાય છે, વલીદ એને પેલા પુરુષો ઓલા વલીદ એને સમાચાર આપે છે કે મુઆવિયા ગુજરી ગયો. એટલે મદીનામાં હજી સમાચાર પહોંચ્યું ન હતું કે મુઆવિયા ગુજરી, એટલે તરત જ જા, 1-2 દિવસની અંદર બધું થાય છે. કે મદીનાની અંદર સમાચાર હજી આવ્યા ન હતા અને કહે છે કે મુઆવિયા ગુજરી ગયો છે. તો વલીદ ને ઇમામ જવાબ દે છે કે ભાઈ જે થવાનું છે એ અજલ બધા ઉપર થવાનું છે. પછી વલીદ કહે છે કે અબ્ન રસૂલિલ્લાહ યઝીદનો કાગર આવ્યો છે ને કહે છે કે તમે હવે બયાત આપો યઝીદ. ઇમામ હુસૈન અલ ઇસ્લામ વલીદને જોઈને કહે છે, વલીદ ખેર છે, તું એ માંગે છે, તું એક કામ કર, આવતીકાલે મસ્જિદની અંદર બધા પાસેથી યઝીદને બયાત માંગ, એમાં હું સાથે હોઈશ, જે થવાનું હશે પાસે. તમે જો ઇમામનો જવાબ, ઇમામ એને કહે છે તું મારી પાસેથી કેમ માંગે છે, તું બધા પાસેથી માંગ, મદીનાની મસ્જિદની અંદર આવતીકાલે બધાને ભેગા કરી ને હું એ ત્યાં હોઈશ, બધા પાસેથી માંગ, પછી જે થવાનું હશે એ થશે. તો વલીદ ની જવાબ થી સંતોષ મળ્યો. એને એમ થયું કે ઇમામે નો મુકાબલો નહીં કરે, એને એમ થયું કે બધા સાથે ઇમામી હા પાડી લેશે. એટલે એ કે વાંધો નહીં તો આવતીકાલે હું કહીશ. મરવાન મલૌન વલીદ ને કે છે, વલીદ તું અહીંયા થી હુસેન ને અગર જવા દીધો તો પાછો હાથમાં નહીં આવે. તું એને હમણાં જ કે બયાત કબૂલ કરે નહીં કરતો અહીંયા જ એની ગરદન તું કાપી નાખ. ત્યારે ઇમામ ગુસ્સામાં ફરીને જુરત જોઈ છે મરવાની, અને બુલંદ આવાજ થી કે છે, યબ્ન ઝરકા, એ ઝરકાના બેટા, અતકતુલની અંત અમ હુવા, કોણ તારી હિંમત છે મને મારવાની છે એની. બસ એ આવાજ સાંભળવું એટલે એકાએક હઝરત અબ્બાસ એના સાથીઓ બધા અંદર ઘરી જાય છે, ઇમામને જોડેથી લઈ જાય છે અને ઘરે લઈ જાય છે પાછા. બસ ઇમામને ખબર પડી ગઈ કે હવે મંઝિલ આવી ગયું, કે જે નાના કીધા હતા કે મારા ઉપર વીતી વરવાનું છે હવે એ જમાનો આવી ગયો છે. બીજે દિવસ સવારના ઇમામ હુસેન અલીસ્લામ જાય છે તો પૈગંબરના રોઝા ઉપર જાય અને રડતા રડતા, યા રસૂલલ્લાહ, આ લોકો મારા ઉપર બે ઇન્સાફી કરીને મદીનાથી ભગાવા માંગે છે મને. ખૂબ રડે છે, ઇબાદત કરતા કરતા સુઈ જાય છે. ત્યારે સપનામાં પૈગંબરને જોઈ છે અને કહે છે, યા રસૂલલ્લાહ, તમારી પાસે શિકાયત કરવા આવ્યો છું. પૈગંબરને જોઈને કહે છે, હુસૈન, બધા મારી પાસે આવી ગયા છે, બસ તારી જ વાત જોવાય છે, હવે તું એ મારી પાસે આવતો રે. ઇમામ હુસૈન અલ ઇસ્લામ ચોંકી ઉઠે છે, ત્યાંથી નીકળી જન્નતુલ બકી માં જાય છે, માં ફાતેમા ઝહરાની કબર પાસે. માં મદીના મૂકવું પડે છે મારે, એમ કરી ઘરે આવી બધાને ભેગા કરી. એકો એક જયારે જૈનબાને આ સલામ, ઉમ્મે કુલસુમ, બધી બહેનો, બધા ભાઈઓ સવાર જયારે કરે છે, ત્યારે અકબર અને અબ્બાસ ઝૈનબને સવાર કરવા તૈયાર છે, બધાને સવાર કરતા હોય છે. હાય ઇમામની બેન ઝૈનબ, મદીનામાં બધા સવાર કરવા તૈયાર હતા. બારમી ગ્યારમી મુહર્રમ આશુરા પછી જયારે ઊંટ પર સવાર થવાનો જમાનો આવ્યો, ત્યારે મેદાન તરફ ફરી અને કહે છે, અબ્બાસ, મદીનામાં તમે હતા સવાર કરવા વાળા. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي مقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ما تبحث